શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન. મૂળ કેસેટમાં અવાજ બરાબર નથી.
છેલ્લે ચાલતા પત્રમાં એ વિષય ચાલ્યો, સત્પુરુષ પ્રત્યે પરમ વિનય, પુરુષના સ્વરૂપ જ્ઞાન પૂર્વક એમના વિશે જે પરમ પ્રેમાર્પણ થાય છે, સર્વસાધનનું એ મૂળ છે. આગળ લખે છે પોતે, અધિક શું કહીએ, આથી વધારે શું કહેવું. આ પત્રમાં પ્રારંભથી માંડીને ઠેઠ સુધીની વાત સ્વાનુભવના દ્વાર સુધી પહોંચાડવાનો વિષય સ્પષ્ટ કર્યો છે. આથી અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. આજે કે કોઈ કાળે, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં જે કોઈ પાયમાં છે એ આ જ માર્ગે પાયમાં છે, બીજા કોઈ માર્ગે પામ્યા નથી, એનો ઉલ્લેખ 194માં પોતાના જ સ્વાનુભવથી એમણે કર્યો છે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે, અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વશાસ્ત્રોનો બોધલક્ષ જોવા જતાં એ જ છે. જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને કોઈને થઈ નથી. થાય છે તેને જે સત્પુરુષની દશા છે તેની દશાને પામે છે. આ વાત સ્વયંના અનુભવની છે. એ એમ સૂચવે છે કે અનાદિ અનંત આ જગતનો એક નિયમ છે. એટલે અહીંયા એ કહ્યું કે અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી, પહેલું અને ત્રીજું કારણ એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા અને પદાર્થનો અનિર્ણય, એ બંને દોષ જવા માટે પરમ વિનયમાં ઓછપ હોય તો એની પૂર્તિ કરવી, અને મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. અહીંયા ઓગ સંજ્ઞાનો નિષેધ છે. અસ્થિમાંથી નાસ્તિ એ નીકળે છે, કે મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખ્યા વિના પરમ પ્રેમનો ઉદ્ભવ થવો અસંભવ છે, અશક્ય છે. જે વસ્તુની ઓળખ ન હોય, જે વસ્તુની પહેચાન ન હોય, એ વસ્તુની કિંમત કેવી રીતે આવે? હીરો પણ એક પથ્થર છે, પણ પથ્થર પથ્થરમાં ફેર છે. મહાત્મા પણ એક મનુષ્ય છે, મનુષ્ય મનુષ્ય ફેર છે. એક લાખે ન મળે કરોડે, અબજે મનુષ્યમાં એક ન મળે, અબજો મનુષ્યમાં એક ન મળે, એક તાંબાના તેર મળે. કહેવત છે, એક લાખે ન મળે એક તાંબાના તેર. એવો એક વિષય છે ઓળખાણનો, બહુ મહત્વનો વિષય છે. મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. અહીંયા એ પ્રશ્ન થાય કે કેવી રીતે ઓળખવું, તો પોતે જ કહે છે. એક સુંદર એમના વચનામૃતોની શૈલી છે કે સમસ્યાને સમાધાન સાથે સાથે જ આપે છે. તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. ગોડાભાઈ, તમારો પ્રશ્નનો ઉત્તર કુદરતી આવી ગયો. હમણાં જ એક ચિઠ્ઠી મોકલી છે, શું કરું ઓળખવા માટે? કૃપાલુ દેવ પોતે જ કહે છે કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. ઘરમાં હીરાના દાગીનામાંથી એક હીરો ખરીને પડી જાય, આ નાકની ચૂની બહેનો પહેરે છે ને, હીરાને હાથમાંથી સાફ કરતા કરતા પડી જાય. 25-50 હજારનો હીરો પહેર્યો હોય, નંગ હોય, ઘરમાં જ ખોવાયો છે ને, ઘરની બહાર તો નથી, એ વાત તો નક્કી છે. તેથી ઘરમાંથી તો ક્યાંય જવાનું નથી એવી ઉદાસીનતા કોઈ સેવતું નથી. ઘરમાંથી ક્યાં જવાનો છે? પડ્યો છે તો ઘરમાં જ. કાંઈ નહીં, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ, ને સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આરામ કરી લઈએ, પછી નિરાંતે શોધશું. એટલી પણ બે કાળજી 25-50 હજારના નંગ માટે એટલી બેદરકારી સેવવા કોઈ તૈયાર નથી. અભણ માણસ પણ એમ, અભણ માણસને એમ કે હું એવું ભીણ્યો નથી, શું કરું એવું કોઈ પૂછશે? હું તો અભણ છું. અભણ હોય કે ભણેલો હોય, કિંમતી ચીજ ખોવાઈ જાય અને પછી એને ગોત્યા વિના એ રહી શકે, જમી શકે કે સૂઈ શકે, એ બની શકતું નથી. જીવના સ્વભાવ બહારની વાત છે. તો પછી પોતાનું સિદ્ધ સમાન પદ ખોવાયેલું છે, જળતું નથી, અને ખાઈએ છીએ, પીએ છીએ, આરામથી હરીએ ફરીએ છીએ ને સૂઈએ છીએ. કેટલી દરકાર છે આપણને એ વિચારવું રહ્યું. કેટલી વાત ઉપરથી કે એક પથ્થરના ટુકડો, હીરો તો એક પથ્થરનો ટુકડો છે, વ્હાઇટ સ્ટોન એને કહે છે અંગ્રેજીમાં, એને શું કહે છે? વ્હાઇટ સ્ટોન. અને આ કાંઈ લાલ પીળા હોય, માણેક ને નીલમ ને હોય, લાલ લીલા, એને કલર્ડ સ્ટોન કહે છે એ લોકો. આ ઝવેરીની ભાષા છે. એક પથ્થરના ટુકડા માટે પણ ખાવું ને શું એક બાજુ રહી જાય, તો જેનું મૂલ્ય થવા માટે જગતમાં કોઈ ઉપમા નથી, કોઈ પદાર્થ નથી બરાબરનો, એ ખોવાયો છે અને એની ચિંતા નથી. એ ખોવાયો છે છતાં એને શોધવા માટે દરકાર નથી, તો એ જડે પણ કેમ? એમ સત્પુરુષથી માર્ગ મળે છે એમ જ્યારે ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે, તો એ સત્પુરુષની ખોજ ક્યાં કરી, ક્યારે કરી, કેટલી કરી, એ પણ જીવે પોતાને પૂછી લેવાની જરૂર છે. કબીરદાસનું એક પદ છે, સુખિયા સબ સંસાર ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે. જગતમાં બધા સુખી છે, મારા કરતા બધા સુખી છે, એ ખાય પીને ઓહિયા કરીને સુઈ જાય છે, નિરાંતે હું ખેંચી લઈએ છે, વળી પાછા ઉઠીને ખાઈને સુઈ જાય છે. એક જગતમાં દુખીઓ દાસ કબીર છે, કઈક ગાય છે, પોતે કવિ હતા ને એટલે કઈક ગાય છે અને રોયા કરે છે. એટલા માટે અહીંયા કહે છે કૃપાળુદેવ કે ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. જ્યાં સુધી ઓળખવાની પરમ તીવ્રતા છેલ્લી હદની તીવ્રતા, એક વાર તો ખાવું પીવું ને સુવું હરામ થઈ જાય. પરમ તીવ્રતા ક્યારે આવે? કે ખાવું પીવું ને સુવું હરામ થઈ જાય તો ઓળખાશે, અવશ્ય ઓળખાશે. ઓળખવાની તીવ્રતા આવે અને ન ઓળખાય એ કુદરતના વિરુદ્ધની વાત છે, કુદરતના નિયમ વિરુદ્ધની વાત છે. ઓળખાય ઓળખાય ને ઓળખાય જ. 689માં તો કૃપાળુદેવ ત્યાં સુધી કહે છે કે વર્તમાન સામે હોઈને ન ઓળખાય તો પ્રશ્ન જ નથી, પણ ભૂતકાળના જ્ઞાની હોય તો પણ ઓળખાય છે, પરોક્ષ થઈ ગયા હોય તો પણ, તેમની મુખવાણી રહી ગઈ હોય, આ એમના શબ્દો છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખવાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. જ્ઞાની પુરુષ જાણી શકે અને કોઈ સંસ્કારી પુરુષ જાણી શકે, આટલો નિયમ છે. દરેક જાણી શકે એવું હોત, જ્ઞાની પુરુષની વાણી દરેક જાણી શકે અને જ્ઞાની પુરુષને દરેક ઓળખી શકે એવી જો સામાન્ય પરિસ્થિતિ હોત તો મોક્ષ અહીંયા જ હોત, એ તો આગળ કહી ગયા છે. એ પરિસ્થિતિ અવશ્ય નથી. એટલે સામે પક્ષે યોગ્યતા અપેક્ષિત છે. જ્યાં સુધી યોગ્યતા ન આવે ત્યાં સુધી ઓળખાણ થવી સંભવિત નથી, અને યોગ્યતા માટે કોઈ શરત નથી. ઘણા વિચારના અંતે એક વાત સમજાયેલી કહું છું કે કેવળ જ્ઞાન માટે, મોક્ષ માટે શરત છે કે અંતર બાહ્ય નિર્ગ્રંથ દશા પ્રગટ થયા વિના કદી કોઈનો મોક્ષ થાય નહીં, થયો નથી, થશે નહીં. અને એવી ભાવલિંગી સ્વરૂપ રમણતાની અંતર બાહ્ય નિર્ગ્રંથ દશા સમ્યક દર્શન વિના કોઈને થઈ નથી અને થશે નહીં. અર્થાત તે દશાઓ પૂર્વ દશાને અપેક્ષિત છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન એ દશા આવે છે. સમ્યક દર્શન પણ પદાર્થ નિર્ણય વિના કોઈને થયું નથી અને થશે નહીં. આ એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, પૂર્વ શરત છે. અને એ પદાર્થ નિર્ણય સત્પુરુષના યોગ વિના, સજીવન મૂર્તિના સીધા ઉપદેશ વિના કદી કોઈને થયું નહીં અને થશે નહીં. અહીં સુધી પૂર્વ શરતો છે. પણ એ સત્પુરુષની ઓળખાણ માટે જે પૂર્વ શરત છે એની પૂર્વ શરત નથી, એ કહેવું છે. તે સત્પુરુષ માટે પાત્રતા અપેક્ષિત છે. સત્પુરુષને ઓળખવા માટેના નેત્રો એ પાત્રતામાં મળે છે, જેને અહીંયા કૃપાળુ દેવે એમ કહ્યું કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એ નેત્રો માટે કોઈ શરત નથી. નેત્રો એટલે પાત્રતા, મુમુક્ષુતા. ગમે તેવું ભૂતકાળનું જીવન કાળા કોલસા જેવું જીવ્યો હોય જીવ, ગમે તે જાતિમાં જન્મો હોય, જાતિ વેશનો ભેદ નહીં, જે સમજે તે થાય. પાત્રતા માટે કોઈ શરત નથી. કેટલી વારે પાત્રતા પ્રગટે એવો કોઈ પ્રશ્ન પૂછે કે પાત્રતા પ્રગટવા માટે કેટલી વાર લાગે, કેટલા શાસ્ત્રો વાંચવા જોઈએ, કેટલા પુસ્તકો ભણવા જોઈએ, કે કેટલો સત્સમાગમ કરવો જોઈએ, કેટલું શું કરવું જોઈએ, કે કોઈ શરત નહીં. આ માર્ગના મૂળની આ સુંદરતા છે, વિતરાગ માર્ગના મૂળની આ સુવિધા છે, સગવડતા છે, કે ભાઈ કોઈ શરત નહીં તારા માટે. તું ગમે તેટલો પાપી હો ને, પાત્ર થવા માટે તારા માટે કોઈ શરત અમે રાખી નથી. ફક્ત તને એટલું ઉગવું જોઈએ કે હવે મારે છૂટવું છે. કોઈ ભોગે બંધાવું નથી, છૂટવું જ છે. છૂટનારને કોઈ બાંધનાર નથી આ જગતમાં, અને બંધાનારને કોઈ છોડાવનાર નથી. તીર્થંકર તો શું ઉપરથી સીધ ભગવાન ઉતરે ને, તો જેને સ્વયં બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી. કોઈ એક ખાસ વ્યક્તિગત કેસમાં કૃપાળુદેવના પત્રમાં એવો ઉલ્લેખ છે કે ફલાણા ફલાણા માટે તમે પ્રયત્ન કરો છો, સૌભાગ્યભાઈને લખે છે, છોડી દો તમે પ્રયત્ન. પરમેશ્વર જેને રખડાવવા માગે છે એવી ઈશ્વરી નિયતિનો ભંગ કરવાનો પણ આપણને શું અધિકાર છે? કેટલો મધ્યસ્થ ભાવ છે, દ્વેષ નથી. મધ્યસ્થ ભાવે એટલું જ કહે છે કે જ્યારે એ સ્વયં ઈરાદાપૂર્વક સમજવાની ક્ષમતા હોવા છતાં સમજવા માગતો જ નથી જીવ, અને એક જીવ જગતનો સ્વતંત્ર પદાર્થ છે, એની સ્વતંત્રતાને પરતંત્રતા કરવાની કોશિશ કરવી એ અણસમજણ છે, ગેરસમજણ છે. એટલે એમ કહે છે કે જ્યારે પોતે સ્વતંત્ર રીતે સમજવાનું માગતો હોય એને સમજાવવાનો પ્રયત્ન કરવો એ ઈશ્વરી નિયતિની વિરુદ્ધ કાર્ય છે. કેમ કે એનું પરિભ્રમણ જ જ્યાં નક્કી થયેલું છે કે હજી દીર્ઘ પરિભ્રમણ છે, એને જલ્દી પરિભ્રમણનો અંત લાવવાની કોશિશ કરવી બીજાએ એ નહીં સમજવાની વાત છે. એટલે એમ કહે છે કે જે ઓળખવાની પરમ તીવ્રતા રાખે છે તેને અવશ્ય ઓળખાય છે, અવશ્ય અવશ્ય ઓળખાય છે, એ કુદરતી સિદ્ધાંત છે. ઇતિહાસમાં એવા ઘણા દ્રષ્ટાંતો, ઘણા ઉદાહરણો, જીવંત દ્રષ્ટાંતો બનેલા છે કે જેને સત્પુરુષનો યોગ મળે એવી કોઈ પરિસ્થિતિ ન હોય, એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એ જીવ હોય, પણ છૂટવાની વેદનામાં આવે, ભાવ ભ્રમણથી છૂટવું છે એમ નહીં પણ છૂટવાની વેદનામાં આવે અને વેદનામાંથી એ ભાવના ઉદ્ભવ થઈ હોય, એને કુદરત કેવી રીતે સત્પુરુષનો યોગ કરાવે છે એ જ્યારે જાણવા મળે છે ત્યારે કુદરતના આ સિદ્ધાંત ઉપર વિશ્વાસમાં ઉમેરો થાય છે, વિશ્વાસમાં એ દ્રઢતા વધી જાય છે. એના માટે કુદરત બંધાયેલી છે. જ્ઞાનીઓ એમ કહે છે કે કુદરત એની સાથે બંધાયેલી છે અને એ સહેજે સમજી શકાય એવી વાત છે. જ્યારે એક પાપનું ફળ પણ મળે છે એ તો તીવ્ર વિકારી પરિણામ છે, પણ એનું ફળ મળ્યા વિના રહેતું નથી. એ પ્રત્યક્ષ પાપને ભોગવતા જીવો નજર સામે દેખાય છે. પુણ્યનું ફળ પણ મળે છે. વર્તમાનમાં ગમે તેટલા પાપ કરતો હોય તો પણ પુણ્યના ફળને ભોગવતો જીવ જોવામાં આવે છે અને બંને વિકારી પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. જીવના એ બંને ચૈતન્ય વિકાર છે. જો બંનેના ફળ દેવા પણ કુદરત બંધાયેલ હોય, ઈશ્વર કૃત તો આપણે માનતા નથી, એ પરિસ્થિતિ નથી, તો શુદ્ધ પરિણામનું ફળ અને શુદ્ધ પરિણામની ભાવનાનું ફળ અને શુદ્ધ સ્વરૂપની ભાવનાના ફળ માટે કુદરત કેમ બંધાયેલી ન હોય તો પણ તે સુખથી રહિત છે, સુખથી શૂન્ય છે, સુખના અભાવ સ્વભાવે જળ પરમાણુનું સ્વરૂપ છે. એવું જળનું પદાર્થ દર્શન ચોખ્ખું દેવા જેવું છે, છતાં પણ દર્શન મોહને વશ આ જીવને સુખનો તેમાં આભાસ થાય છે, છે નહીં એટલા માટે એ ભાસને આભાસ કહેવામાં આવે છે. એ આભાસ એટલો અનંત કાળથી દ્રઢ થયેલો છે કે એક વાર તો જીવને એમ લાગે કે મોહને મટાડવો એ મારાથી અશક્ય છે, મોહને કાઢવો, મોહને મટાડવો એ ન બની શકે એવી વાત લાગે છે. મારા પરિણામ તપાસતા, મારા પરિણામ જોતા મને એમ લાગે છે કે મોહને ટાળવો એ બની જ ન શકે એવી વાત છે, એમ ભલભલા હારી જાય છે. જગતમાં જગતના યુદ્ધો જીતનારા મોહ પાસે હારી જાય છે. ત્યારે કૃપાળુ દેવે બહુ સુગમ માર્ગ બતાવ્યો કે એક સત્પુરુષને ઓળખતા જો તને સત્પુરુષ પ્રત્યે આકર્ષણ થાય, એટલે એક આસક્તિ તને આવી જન્મે તો પેલી આસક્તિ આપો આપ મટી જાય. શું મટાડવા માટે તારે કાંઈ ન કરવું પડે, એ દિશાનો પ્રયત્ન જ તારે નહીં કરવો પડે. ચાલ, જો તું સત્પુરુષને ઓળખ અને એની ઓળખાણથી તને એના પ્રત્યે પરમ પ્રેમાર્પણ રૂપ એક આસક્તિ થઈ, પરમ પ્રેમને એક આસક્તિનું આપણે નામ આપીએ. એ તો કહ્યું છે ને એમણે કે આ એક ટ્રેજેડી છે, એક દુઃખદાયક વાત છે કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન થયો. આસક્તિ કહો કે મોહ કહો, કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન થયો, એમના શબ્દો છે. શૈલી તો કેટલી સુંદર છે. મારું માંગુ કે ભાઈ ગુજરાતીના પ્રોફેસર છે અહીંની કોલેજમાં, તો થોડું પૂછું કે ગુજરાતી ભાષામાં કોઈ ડોક્ટરેટ થાય, આ તો મારું રીડિંગ છે, તો કૃપાળુદેવની જે ભાષા શૈલી છે એ ગુજરાતી ભાષાના ડોક્ટરેટને એના શિષ્ય થઈને બેસવું પડે એવી ભાષાની કોટી છે એમને. એમ વાત ચાલતા ચાલતા વાત થઈ કે ભાષા જ્ઞાનમાં અને કવિત્વમાં હિન્દુસ્તાનમાં પ્રખ્યાત એક બીજી વ્યક્તિ છે, રવિન્દ્રનાથ ટાગોર. ઘણા એમને ગુરુદેવના નામથી પણ સંબોધે છે. મેં તો એમનું બિલકુલ સાહિત્ય વાંચ્યું નથી. કમનસીબે કહો કે નસીબે કયો, નસીબ કયો કે કમનસીબ કયો એ તો હું નથી સમજતો. શું પણ માંગુ કે ભાઈને પૂછું કે રવિન્દ્રનાથ ટાગોરની ભાષા અને કૃપાળુદેવની ભાષામાં તમે તુલના કરો તો શું કહો? તો કે ટાગોર બચ્ચું છે. કે શું કહ્યું? સીધું જ એમ કહ્યું કે કૃપાળુદેવની ગુજરાતી ભાષા પાસે ટાગોર તો બચ્ચું છે, બચ્ચું. અને ખરેખર એમ છે. મેં તો જોકે ટાગોરને વાંચ્યા નથી, એમનું સાહિત્ય જોયું નથી મેં, પણ ગુજરાતી ભાષામાં આથી આગળ હજી તો કોઈ જોયા નથી. સરસ્વતી ચંદ્ર વાંચ્યું છે સ્કૂલમાં ભણતી વખતે, ભણતા ભણતા, પણ ભલે એ ગુજરાતી ભાષાના એક અસાધારણ વિદ્વાનમાં એની ગણતરી છે, પણ વિદ્વાન આખરમાં વિદ્વાન છે ને જ્ઞાની આખરમાં જ્ઞાની છે. જ્ઞાની વત્તા વિદ્વાન એની તુલના વિદ્વાન સાથે ન થાય. સરખામણી તો બરાબરીમાં હોય, જ્યાં બરાબરી હોય ન હોય ત્યાં તુલના કરવાની પણ ન હોય. મંદિર મંદિરની તુલના થાય, મંદિર મસ્જિદની તુલના ન થાય. એમ ભાષા ભાષાની તુલના કરીએ તો પણ કૃપાળુદેવની ભાષા એક નૈસર્ગિક પ્રવાહ છે. એ ભાષાનો જે પ્રવાહ છે એ કુદરતી પ્રવાહ છે. શું કહે છે અહીંયા કે મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો એક તરફના તીવ્ર એક તરફનું તીવ્ર આકર્ષણ જગતના બધી બાજુના આકર્ષણને સમાપ્ત કરી નાખે એ તો અમસ્તુ પણ દેખાય છે. એડવર્ડનો દાખલો છે. એક સ્ત્રી પાછળ એને રાજગાદી ઇંગ્લેન્ડની છોડી છે અને પૈસા પાછળ ઘેલા થયેલા જે જીવનના વૈભવ મેળવવા માટે પૈસા ભેગા કરનારો જીવનના વૈભવને નહીં ભોગવતો તો કેટલાય જોવામાં આવે છે, ભાઈ તો પૈસા પાછળ પાગલ છે. એડવર્ડ નો દાખલો છે, એક સ્ત્રી પાછળ એને રાજગાદી ઇંગ્લેન્ડની છોડે છે અને પૈસા પાછળ ઘેલા થયેલા જે જીવનના વૈભવ મેળવવા માટે પૈસા ભેગા કરનારો જીવનના વૈભવને નહીં ભોગવતો તો કેટલાય જોવામાં આવે છે, ભાઈ તો પૈસા પાછળ પાગલ છે. પૈસાનું શું કરશે એ ખબર નથી, કેમ કે એને નથી ખાવાની ભાન, નથી એને હરવા ફરવાની મોટ શોખની કોઈ વૃત્તિ, એક પૈસા પૈસા ને પૈસા, 24 કલાક વ્યવસાય પાછળ સમય ગાળે છે. એવા તો કેટલાય પાગલ માણસો જગતમાં આજે દેખાય છે, આજે પણ દેખાય છે. શું કે જેને બીજી ઇન્દ્રિયનું જ્ઞાન જ નથી, એક જ ઇન્દ્રિયનું જ્ઞાન એને કહેવાય છે જગતમાં, કે બસ કમાવું કમાવું ને કમાવું, શું કરવાને કેટલું એનો એની પાસે જવાબ પણ નથી. પણ એક પાગલ પણ વળગે છે માણસને ત્યારે એને જગતના પંચેન્દ્રિયના વિષયો પણ આકર્ષી શકતા નથી. લૌકિક એક વિષયની આસક્તિ જગતના બીજા વિષયોની આસક્તિ છોડાવે છે, એક કસાય બીજા કસાયને મારે છે તો અકસાય કસાયને મારે એ સમજવાની ક્યાં જરૂરી છે, સમજાવવાની ક્યાં જરૂરી છે એ વાતને, કે તો મારે જ મારે. એટલે મહાત્મા પ્રત્યે જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને સહજ માત્રમાં મોહાશક્તિ મટે છે. મોહાશક્તિ મટતા મુમુક્ષુની ભૂમિકાનું જ્ઞાન નિર્મળતા ધારણ કરે છે. આ એક વૈજ્ઞાનિક સ્થિતિ છે જ્ઞાનની. જે ક્ષયોક્ષમ જ્ઞાન ઉઘાડ હોવા છતાં મલિનતા હોવાને લીધે પદાર્થનો નિર્ણય કરી શકતું નથી, નિજ પદાર્થનો નિર્ણય કરી શકતું નથી, જ્ઞાન સ્વયંના સ્વભાવનો નિર્ણય કરી શકતું નથી, કેવી ટ્રેજેડી છે. એ નિર્મળતા પદાર્થ અન્ય પદાર્થોની મોહાશક્તિ મટવાને લીધે અને એક પરમ પુરુષ શ્રી સત્પુરુષને પ્રત્યે આકર્ષણ થવાને લીધે જ્ઞાનની મેલપ ઘટી જાય છે, મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા ઉત્પન્ન થાય છે અને પોતાના પદાર્થનો નિર્ણય થાય છે. અથવા વર્તમાન મુમુક્ષુ દશામાં રાગ હોવા છતાં, વિતરાગ નથી થયો મુમુક્ષુ, રાગ હોવા છતાં રાગને આડશથી ખસીને સિદ્ધો જ્ઞાનમાં સ્વયંના જ્ઞાન સ્વભાવનું પ્રતિભાસ આવે છે એને પદાર્થ નિર્ણય કહે છે જ્ઞાનીઓ. ફરીને ચાલતા જ્ઞાનના પર્યાયમાં તે જ જ્ઞાનના લક્ષણમાં, એ લક્ષણ છે જ્ઞાનનું પર્યાય, જ્ઞાન સામાન્ય કોઈ ઉપાધિ વિનાનું જ્ઞાન સામાન્યમાં, જ્ઞાન વેદનમાં જ્ઞાન સ્વભાવ મોજૂદ છે, વ્યક્તપણે મોજૂદ છે, પ્રગટપણે મોજૂદ છે, જો કે સ્વભાવને પ્રગટ અપ્રગટની કોઈ અપેક્ષા નથી. પ્રગટ અને અપ્રગટ એવું જે ઉભય પદ છે, સામર્થ અપ્રગટ છે પદાર્થમાં, જીવ નામના પદાર્થમાં એનું સામર્થ ત્રણે કાળે અપ્રગટ છે, અશક્તિરૂપ રહે છે, તેથી એની અવસ્થા પ્રગટ છે અને એ પ્રગટ અને અપ્રગટ ઉભય પદથી નિરપેક્ષ એવું જે અનુભય સ્વરૂપ છે એવું જ્ઞાન નામના લક્ષણમાં સ્વભાવ વિદ્યમાન છે, મોજૂદ છે. ફક્ત અપેક્ષિત જ્ઞાનની નિર્મળતા છે. બહુ સુગમ ઉપાયથી કૃપાળુ દેવ અહીંયા એ રસ્તો દર્શાવે છે કે મહાત્માના પ્રેમાર્પણમાં મોહની આસક્તિ ઘટતા પરિણામમાં જ્ઞાનને મેલ હતો તે હટી જતા પોતાના જ પર્યાયમાં પોતાનો જ સ્વભાવ, પોતાનું જ જ્ઞાન સ્વરૂપી પદ, નિજ પદ સીધું જ પ્રતિભાસે છે. રાગના આધાર વિના જ્ઞાનના આધારે જ જ્ઞાનમાં પ્રતિભાસે છે અને તે પદાર્થનો નિર્ણય થતા આકુલતા મટે છે. સર્વાંગ સમાધાન સ્વરૂપ છે આત્મા. સ્વભાવે કરીને સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. કૃપાળુ દેવ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રના આધાર વિના ક્યાંથી આપતા હતા? કોઈ પણ પ્રશ્ન આવે, ખબર નથી કે ક્યારે કોણ કયો જીવ કેવો પ્રશ્ન પૂછશે, એ કાંઈ ખબર નથી. જરૂર પણ નથી એ ખબર રાખવાની, એ ચિંતા રાખવાની જ્ઞાનીને જરૂર પણ નથી કે ભાઈ આટલા બધા બેઠા છે, હજાર માણસ ભેગું થાય, કયા ખૂણામાંથી કોણ કોનો તુક્કો ક્યારે કેવો ઊભો થશે. આ તો તુક્કા બી આવે છે ને પ્રશ્ન કરવામાં, તો લોકોને કોઈ ચિંતા નથી. અનુભવ જ્ઞાન અને એમાં પણ સ્વરૂપાનુભવ જ્ઞાન, એવું સર્વાંગ સમાધાન સ્વરૂપ હોય છે કે કોઈ પણ અસમાધાન એની પાસે ટકી શકતું નથી. સામે પ્રશ્ન આવતા જ્ઞાની સ્વરૂપની સમીપ જાય છે, અંદરમાં સ્વરૂપની સમીપ એનું જ્ઞાન ચાલ્યું જાય છે અને સમાધાન લઈને બહાર આવે છે. બસ આ સિવાય બીજો કોઈ પ્રોસેસ નથી. ન તો પુસ્તકોમાં જોવાની જરૂર છે, ન તો શાસ્ત્ર જોવાની જરૂર છે, ન તો યાદદાસ્તનો બોજો રાખવાની કોઈ જરૂર છે. એ બોજો કોણ ઉપાડે? સ્મરણ વિસ્મરણના બોજાથી તે મુક્ત છે અથવા સ્મરણ વિસ્મરણના ની પરિસ્થિતિથી તે પર થઈ ગયા છે, એથી પાર ગયેલા છે, એને સ્મરણ વિસ્મરણની કોઈ અપેક્ષા નથી. તેથી આકુલતા મટે છે. અસમાધાન આકુલતાનું ઉત્પાદક છે, સમાધાન નિરાકુળતાનું ઉત્પાદક છે. એટલે જ્ઞાન જ સુખનું કારણ છે એ સીધું જ સાયન્ટિફિક વૈજ્ઞાનિક સિદ્ધ થાય છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે, વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે. એક વચન છૂટી ગયું. તેથી વ્યાકુળતા મટે છે અને તેથી નિશંકતા પણ આવે છે. સ્વપર પદાર્થનું નિર્મળ સમ્યક જ્ઞાન જ્યાં પ્રગટ થાય છે ત્યાં, અથવા પદાર્થ નિર્ણયથી જ નિશંકતા આવે છે. જોકે પદાર્થ નિર્ણય એક એવું સ્ટેજ છે મુમુક્ષુની ભૂમિકાનું, અને સમ્યક્ત્વ સમીપનું અને સમ્યક્ત્વના કારણરૂપ એવું એક સ્ટેજ છે કે અદભુતથી અદભુત આ જન્મ દરિદ્રી હોય, એક રોટલાના ટુકડા માટે દીનતાને યાચના કરતો હોય, એવા મનુષ્યને અબજોની દોલત ઘરમાંથી નીકળે તો એકવાર પાગલ પણ થઈ જાય, લોટરી લાગે અઢળક દોલત ઘરમાંથી, રત્નોના સોનાના ચરું નીકળ્યા ઘરમાંથી, શું નીકળ્યા? રત્નો ભરેલા સોનાના ચરું, દોઢાના તાંબાના નહીં, એવી અઢળક દોલત નીકળે. એ એક ટુકડા, રોટલાના ટુકડા માટે યાચનાને દીનતા કરતો હોય, આંસુ પાડતો હોય, એની હાલત શું થાય? એમ આ જીવ થોડાક સુખ માટે જે દુઃખ છે, ખરેખર તો ઇન્દ્રિયોનો વિષય ભોગવતા દુઃખ છે, એવા કલ્પિત સુખના થોડા ટુકડા માટે, થોડા ટુકડા એટલા માટે કે જીભ ઉપર ભાવતો પદાર્થ કેટલી સેકન્ડ રહે છે તપાસીને કહેજો કે રાખવો હોય તો નહીં રહે, લાળ ભળે ગળાની નીચે ઉતરી જાય. અરે થોડીક આગળ વધે એટલે આ તો ટેરવા ઉપર જ સ્વાદેન્દ્રિય છે, બીજના આકારે જે ક્ષોક્ષમના વિશુદ્ધિના પ્રદેશો છે એ તો ટેરવે છે જીભના, પછી આગળ તો એની થોડી અસર લંબાઈ છે, શું પણ એક બે ઇંચ આગળ ગયો ખોરાક એટલે સ્વાદ ગયો. જીભના ટેરવે કેટલી વાર રહે છે ભાવતી ચીજ તપાસો તો સેકન્ડોનું જ કામ છે, રાખવો હોય તો ન રહીએ, છૂટી જ જાય, એટલા દિલચસ્પી ત્યાં છે, વ્યામો ત્યાં છે કે આ મને ભાવે છે. એટલો ટુકડા માટે રોજની 8-10 કલાકની મજૂરી સ્વીકારી લીધી છે આપણે, પ્રોફેસર સાહેબ છે તો 4-6 કલાકની પણ મજૂરી તો સ્વીકારી લેવી પડે, અને જિંદગીભર એટલો સમય ને શક્તિનો વ્યય ફક્ત આટલા સુખના, દુઃખના ટુકડા માટે, સુખના ટુકડો એને શું કહેવો, દુઃખના ટુકડા માટે. તો પછી જે જીવને અનંત સુખનું ધામ, અનંત સુખનું નિધામ, અનંત સુખની ખાણ ખાલી ન થાય કોઈ દિવસ, બેહદ સુખ, અપરિમિત સુખ, અસીમ સુખ, તળિયું દેખાય એની જોવા જાય તો, કેવળ જ્ઞાનમાં નથી દેખાણું એનું તળિયું, એટલું સુખ પોતામાં ભરેલો છે, એવા પદાર્થનો નિર્ણય થાય તો એ વૃત્તિનો ઉછાળો કેટલો આવે, એનું નામ પુરુષાર્થ છે, બીજું કોઈ નથી, એ આવેગનું નામ પુરુષાર્થ છે, બીજું કાંઈ નથી, પુરુષાર્થનું સ્વરૂપ બીજું કોઈ નથી. એ પુરુષાર્થને જગતનો કોઈ સંયોગ રોકી શકતો નથી, ન તો એને કોઈ અનુકૂળતા રોકી શકે, ન તો એને કોઈ પ્રતિકૂળતા રોકી શકે, કેમ કે મહાશક્તિ તો મટી છે એટલે અનુકૂળતામાં લપતા તો નથી અને પ્રતિકૂળતાને ગાંઠે નહીં, કેમ કે એના માટે પ્રતિકૂળતા કોઈ પ્રતિકૂળતા નથી, ભિન્ન પદાર્થનું દર્શન છે ત્યાં, એટલે અનુકૂળતા ને પ્રતિકૂળતા બંને ભિન્ન રહી ગઈ, એવો નિશંક છે કે એને બીજો કોઈ વિચાર કરવાનો અવકાશ નથી. ધૂળ ઉપડે, નિરાલંબી ધૂન ઉપડે, કોઈના આલંબન વિનાની ધૂન, નિરાલંબન ધૂનનો પ્રકાર છે. બસ આત્મા ત્યાંથી ખસી શકે નહીં, વ્યાખ્યાન સાર 1:220 બોલ છે ને, વ્યાખ્યાન સાર, આપ લોકોને તો બધાને કંઠસ્થ છે આ વિષય, અમારે પાનું જોવું પડે એટલો અભ્યાસ નથી આપના જેટલો, પણ જે મૂળ વાતો છે એ તો ચોંટી જાય એવી છે. 220 એ વાત કરે છે, વ્યાખ્યાન સાર 220 એમના શબ્દો
જ્યાં સુધી સામે ન લઈએ ત્યાં સુધી સંતોષ ન થાય. આજ સુધી અસ્તિત્વ ભાષ્યું નથી. આ પદાર્થ નિર્ણયનો અધરવડ છે. પોતાની જેવી સત્તા છે, પોતાની જેવી ત્રિકાળ મોજૂદગી છે એવી વર્તમાનમાં પણ છે, એવું જે પોતાનું ભૈયાતી પણ અસ્તિત્વ ભાષ્યું નથી. એક વખત પણ જો ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આ શબ્દ પડ્યો છે, નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. આ પદાર્થ નિર્ણય થયો છે કે નહીં એનું લક્ષણ છે. નહીતર તો બુદ્ધિવાળા માણસ શાસ્ત્ર વાંચે અને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી પદાર્થ આત્મ પદાર્થનું વર્ણન વાંચે અને એને સંમત થાય, બુદ્ધિ ના ન પાડે, એટલે કે બુદ્ધિમાં ઊંધા લાકડા ન ખોસેલા હોય વિપરીત સંસ્કારોના, તો હા પણ પાડે. પણ નિર્ણય થવો એક બીજી વાત છે. સમજાવ્યો એટલે નિર્ણય થયો એમ માની લેવાની જરૂર નથી કે સમજાઈ ગયું છે માટે નિર્ણય થઈ ગયો છે. એ પરલક્ષી જ્ઞાનના ઉઘાડનું સામર્થ્ય છે કે સમજાઈ જાય. પણ આ સ્વલક્ષી જ્ઞાનનો વિષય છે, પરલક્ષી જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનના બે ભેદ, મુમુક્ષુની દશાના ક્ષોક્ષમ જ્ઞાનના બે ભેદ, એક સ્વલક્ષી અને એક પરલક્ષી. પરલક્ષી જ્ઞાનમાં 11 અને 9 પૂર્વનો ઉત્કૃષ્ટ ઉઘાડ મર્યાદિત અહીં સુધીનો હોય છે. બહુ મોટો ઉઘાડ છે. 11 અને 9 પૂર્વ સુધી પહોંચી શકે ભવી જીવ. અભવી હોય તો 11 અંગ સુધી પહોંચે, ભવી હોય તો 11 અને 9 પૂર્વ સુધી પહોંચે. અને ચતુર્થ ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ ભવી 12 અંગ સુધી પહોંચે. એટલે બાકીના જે 9 પૂર્વમાંથી 14 પૂર્વમાં 5 પૂર્વ બાકી રહ્યા છે એ પૂરા કરી શકે, આટલો ઉઘાડ થઈ શકે છે. પણ અહીંથી સ્વલક્ષી જ્ઞાન છે અને આ પહેલાનું પરલક્ષી જ્ઞાન છે. તો સ્વલક્ષી જ્ઞાનમાં જો આત્મા નજરમાં આવે તો નજરાયાથી અસ્તિત્વ આત્મા ત્યાંથી ખસી શકતો નથી. પૂર્વકર્મની પ્રકૃતિનો ઉદય આવે તો પણ એ પ્રકૃતિ જોર આપી શકે નહીં, એનો અનુભાગ તો પહેલા જ કપાઈ ગયો છે એમ કે છે. નિર્ણયના કાળમાં જ દર્શન મોહનો અનુભાગ જેણે તોડ્યો, બીજી પ્રકૃતિ તો બધી એના અનુચરોને સૈન્યો છે, રાજાનો સૈન્ય તો બાકીની બધી પ્રકૃતિઓ છે, એટલે બીજી પ્રકૃતિ જોર કરી શકતી નથી. તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. ભય અહીંથી ગયો, પોતાનું અજરા અમર શાશ્વત પદ સીધું જ પ્રતિભાષ્યું છે, નિશંક થયો છે. જગતમાં કોઈ પદાર્થ પોતાને નુકસાન કરી શકે, બાધા કરી શકે, કાંઈ પણ દુઃખ આપી શકે કે સુખ આપી શકે કે સુખ છીનવી શકે, હવે અંતરના સુખધામમાંથી કોઈ સુખને લઈ જઈ શકે, હરી શકે, લૂંટી શકે, ચોરી શકે, છેદી શકે, ભેદી શકે, કાંઈ થઈ શકે એવું નથી. નિશંક થઈ જાય છે, નિશંક નિર્ણય. એટલે તો કહ્યું કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, સહેજે ઉત્પન્ન હોય છે, સહજ માત્રમાં એ ઉત્પન્ન થાય છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભયતા હોય છે, કોઈ એક પણ દુઃખ નહીં, કોઈ પ્રકાર નહીં, જગતના દુઃખનો એક પણ પ્રકાર એને ભયવાન બનાવી શકે નહીં. એવો એક નિયમ છે, બહુ લોજિકલી વાત છે. આ તો અંધશ્રદ્ધાનો વિષય નથી, પણ પત્રમાં તો કેટલીક વાત કેટલી કેટલીક વાત ખોલાય. આ તો એક પત્ર છે પણ એનો ન્યાય બહુ વૈજ્ઞાનિક છે. કે જે સ્વરૂપ છે જેને અહીંયા પદાર્થ કહે છે કૃપાળુ દેવ, એ સર્વજ્ઞ સ્વભાવી છે. જે જ્ઞાન સર્વજ્ઞ સ્વભાવના અવલંબને ઉત્પન્ન થાય, ભલે એ જ્ઞાન છદ્મસ્થ જીવનું હોય, સાધકનું હોય, પણ જેનો આશ્રય અને અવલંબન સર્વજ્ઞ સ્વભાવ હોય, એને સમાધાન પણ કેવળ જ્ઞાન જેટલું હોય, એટલા માટે નિર્ભયતા આવે છે. જો સર્વજ્ઞ ભગવાનને ભય થાય તો સાધકને ભય થાય, જો સર્વજ્ઞ ભગવાનને ભય ન થાય તો સાધકને પણ ભય ન થાય. કેમ કે નિજ સર્વજ્ઞ ભગવાનના અવલંબને એનું જ્ઞાન છે, પદાર્થ નિર્ણય ત્યાંથી ઉભો થયો છે. એટલા માટે સમ્યક દર્શનનું અનન્ય કારણ છે. ન થાય એવું બને જ નહીં કોઈને. આયુષ તૂટી જાય તો બીજા ભાવમાં લઈ લે કોઈ, પછી કોઈ સત્પુરુષને પણ યોગનો ત્યાં અપેક્ષા નથી. કેમ કે પહેલા એ આરાધી લીધું, સંસ્કાર લઈ લીધા સત્પુરુષ પાસેથી. એટલે સજીવન મૂર્તિ એકવાર પહેલી વખત અવશ્ય, એ કુદરતી નિયતિ છે, કુદરતી નિયમ છે. એ અનાદિસ્થિત પાવે નહીં ગુરુ ગમ વિના, એ અનાદિસ્થિત એટલે વસ્તુ સ્થિતિ છે એ તો. અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. મથાળું બાંધ્યું છે એ વાતને અહીંયા દોહરાવી છે. સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. સહજ જ નિસંગપણું આવી શકે છે. અથવા એવા જીવને, એવા મુમુક્ષુને ખરેખર તો જગતનો સંગ રૂચતો નથી. જગતનો સંગ રૂચતો નથી એને, પોતાની રૂચિથી વિપરીત છે. જગતનો સંગ એ આત્મરૂચિથી વિરુદ્ધ વિષય છે. અને રૂચિમાં બે વિરુદ્ધ વિષય ન ચાલે. રૂચિમાં, વિશ્વાસમાં, અભિપ્રાયમાં, મતમાં, શ્રદ્ધામાં, આ બધા જીવના એવા પર્યાયો છે કે જેમાં વિરુદ્ધ વિષયનો સમાવેશ ન થઈ શકે. એક જ બાજુનો વિષય હોય, બીજી બાજુનો સામે પ્રતિપક્ષનો વિષય ત્યાં આવી શકતો નથી. એટલે સાધક જીવને આ જગતને સાથે મળતી પાણ આવે એવું નથી. આણ પાણમાં પહેલા રૂપિયાનો હિસાબ થતો હતો, એટલે એક પાણ આના પાય, પાયની છેલ્લી પાણ હોય, કોઈ પાણ એને મળતી આવે નહીં. કે મારી સાથે કોઈને મેળ ખાય એવું નથી. એટલા માટે એ નિસંગતા એને હોય જ છે. પૂર્વકર્મના ઉદયે કુટુંબ પરિવાર વેપાર ધંધાના સંગની વચ્ચે દેખાય તો પણ એનું અંતરંગમાં નિસંગ થઈ ગયા છે, કોઈની સાથે સ્નેહ કરતા નથી. આ શતાબ્દી અંક જોયો તો એમાં લખે છે, જે પરિચયમાં આવેલા ભાઈઓના લેખ છે, એ લખે છે કે કૃપાળુદેવ અમને મળ્યા હતા, અમે આટલી વાતચીત કરી, કોઈ એમ કે આવો પ્રસંગ બીનો જેને જે અનુભવ થયો એ લખ્યો. પણ બધાએ એ વાત તો ઘણાએ દોહરાવી છે, એ કોઈની સાથે સ્નેહ કરતા નહીં, કોઈની સાથે સ્નેહ કરતા નહીં. એનો અર્થ શું? કે જે રાગ બંધનથી છૂટવા ચાહે છે એ રાગ બંધનમાં એ આવતા નથી, કોઈની સાથે બંધાતા નથી. ગમે તેવો નજીકમાં નજીક હોય પણ સત્ય કહેવું હોય તો બે ધડક કહી દે, એમ ન વિચારે કે આ મને મારા ઉપર બહુ રાગ કરે છે માટે એને ખૂબ
ખોટું લાગી જશે એવું ન વિચારે. અથવા આ બહુ મોટા માણસ કહેવાય છે એને દુઃખ લાગી જશે એવું કાંઈ ન વિચારે. એમને એમ લાગે કે કહેવું ઘટારત છે, કહેવું ઘટે છે એટલે કહે છે, એમાં પછી કાંઈ જોવાની વાત નથી રહેતી. એનું કારણ શું છે કે એ બંધનમાં આવતા બંધનમાં આવવા માગતા નથી, કોઈની સાથે બંધાવા ચાહતા નથી, ઉલટાનો જે બંધન છે એ છૂટવા માટે એમના સતત નિરંતર એમની સાધક દશા વર્તી રહી છે. તેથી તે નિસંગતામાં છે અને એમ યોગ્ય જ છે, એમ જ યોગ્ય છે, એ યોગ્ય છે. સહજ દશા એવી જ થાય, એવી જ હોય, એમાં બીજું પરિણામ આવવાનું, બીજી પરિસ્થિતિ થવાની કોઈ પરિસ્થિતિ નથી. માત્રોત્તમ મુમુક્ષુઓને અર્થે, ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. આટલો વિસ્તાર કર્યા પછી પોતે એમ કહે છે કે આ તો પત્ર છે ને, એટલે તમારા મુમુક્ષુઓના માટે આ બહુ ટૂંકી વાત મેં લખી છે, ટૂંકામાં પણ ટૂંકું લખ્યું છે મારી દ્રષ્ટિએ તો, એમ કહે છે. તેથી તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો આજ્ઞા કરી છે કે પત્ર માત્ર વાંચી જવો, માત્ર શ્રવણ કરી જવો એમ નહીં, પરસ્પર તમે એનો વિચાર કરજો. એકલા વિચાર કરજો એ તો ઠીક છે, પણ પરસ્પર સાથે મળીને પણ તમે વિચાર કરજો અને વિસ્તાર પણ કરજો. તમારે જેટલું વિચારી શકાય ને વિસ્તાર થઈ શકે એટલો વિચાર અને વિસ્તાર કરજો. અને તે સમજવું એમ અમે કહીએ છીએ, આ ચોખ્ખી આજ્ઞા છે એમની. કેમ કે બોલવામાં જે વિષય આવે એ લખવામાં આવી શકે નહીં, એ કુદરતી વસ્તુ સ્થિતિ છે. જ્ઞાનમાં આવે એટલું ભાષામાં ન આવે, મનમાં ન આવે લ્યો, કેમ કે અતિન્દ્રિય જ્ઞાન વર્તે છે ને. જ્ઞાનમાં આવે એટલું મનમાં ન આવે, ને મનમાં આવે એટલું બોલવામાં ન આવે, ને બોલવામાં આવે એટલું લખાણમાં ન આવે. આ તો લખાણ છે. એટલે અમે એમ કહીએ છીએ કે તેનો પરસ્પર વિચાર કરવો, વિચાર કરીને વિસ્તાર કરવો અને એ રીતે સમજવું એમ અમે કહીએ છીએ. કારણ કે અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. મહત્વ ન આવે, ભૂલથી પણ મહત્વ ન આવે, કેટલી કરુણા કરી છે કે કોઈ ભૂલ ખાઈ જાય. આ તો કાગળ કહેવાય, પત્ર એટલે કાગળ, એક જ્યાં એક વ્યક્તિએ બીજાને લખેલો કાગળ એમ નથી. આ ગૂઢ શાસ્ત્રાર્થ આની અંદર પ્રતિપાદન કર્યો છે. જે પરમાગમોના સિદ્ધાંતો છે, જે ઋષિ મુનિઓએ, આચાર્યોએ, ઉપાધ્યાયોએ, સાધુએ અનુભવ કરીને સિદ્ધાંત શાસ્ત્રોમાં ગૂંથ્યા છે, જે આત્માના અનુભવથી પ્રતિપાદિત થયા છે, એ જ અનુભવથી સત્પુરુષોને પણ જ્ઞાન ગમ્ય થાય છે, જ્ઞાન ગોચર થાય છે. કેમ કે એમણે એ જ પદાર્થનો અનુભવ કર્યો. તેથી એ પોતાની મૌલિક શૈલીમાં, પોતાની ચાલતી ભાષામાં, સ્વતંત્ર શૈલીમાં એ જ વાત કરે છે. ત્રણેય કાળે પદાર્થ એક છે, પદાર્થની જાતિ એક છે, એનું જ્ઞાન એક જાતિનું છે, એનું આચરણ શ્રદ્ધા એક જાતિની છે. તેથી ભાષા ફરે છે, શબ્દો ફરે છે, શૈલી ફરે છે, સૂત્ર બદલાય છે, સિદ્ધાંત ક્યાંય બદલાતો નથી. આ પરિસ્થિતિ છે. ગમે તે હજાર બે હજાર વર્ષ પહેલાના આચાર્યોના સિદ્ધાંતો જુઓ, વર્તમાન જ્ઞાનીના જુઓ, સો વર્ષ પહેલાના જુઓ, પાંચસો હજાર વર્ષ પહેલાના જુઓ, અને જ્યાં કથન પદ્ધતિની મૌલિકતા જુઓ તો સુંદર, અતિ સુંદર. કેમ કે સુંદર સ્વરૂપમાંથી નીકળેલી શૈલી છે, એને સ્પર્શીને નીકળેલી શૈલી છે, એ સુંદર જ હોય ને. એટલે પ્રત્યેકની શૈલી પણ એટલી જ સુંદર, એટલી જ મૌલિક, એટલી જ આનંદદાયક છે. કહે છે કે અમે ગૂઢ શાસ્ત્રના સિદ્ધાંતો આમાં પ્રતિપાદન કરેલા છે, તમે એનો વિચાર કરી વિસ્તાર કરીને સમજવાનો પ્રયત્ન કરજો તો તમને અવશ્ય સમજાશે, નહીં સમજાય એવું નથી. થોડો ભાગ બાકી રહી જાય છે વિશેષ સમજ.